એક અદ્ભુત જીવન છે, અમૂલ્ય જીવન છે. ઈશ્વરે આપેલા માનવ તનમાં માનવતા હોવી જરૂરી છે. મનુષ્ય હૈ મગર માનવતા નહીં હૈ જિસમે, કિસ કામ કા જન્મ. हमारे महापुरुष, हमारे संतों ने यही बताया है कि जीवन छे तो जीवन नी साथे साचो मानस बनता, साचो मानव बनता इन्हें आवड़े तो ज ए सफलता, नतर एनो फेरो फोगट जाए આ જન્મનો. જય મહારાજ કહે છે કે જીવનમાં શીતળતા ન આવે, સ્વભાવની અંદર ઉગ્રતા હોય તો એ ક્યારેય પણ પોતાના જીવનને પાર ન કરી. અને ઉગ્રતા માણસનો એક મોટામાં મોટો શત્રુ છે. ઉગ્રતામાં કોઈ પણ કાર્ય તમારું સફળ નહીં થાય. ગુસ્સામાં આવેશમાં આવીને કંઈ પણ બોલ્યું હશે તે બકવાસ થશે. આવેશમાં આવેલો કોઈ લીધેલો કોઈ પણ નિર્ણય એ વાસ્તવિક નહીં. ગુસ્સામાં ગમે તેમ બોલી નાખે ને પછી એમ થાય ગુસ્સો ઉતર્યા પછી હું શું બોલી ગયો, અમે શું કરી નાખ્યું. માણસ સ્વયં પોતાની ઉપર પોતાને જ પશ્ચાતાપ થાય, બીજાના માટે નહીં. અને જ્યારે આવા પ્રકારની માનસિકતા ઉત્પન્ન થાય ત્યારે સમજવું કે આપણને આપણી જાત તપાસતા હવે આવડે છે. પોતાના ગુસ્સાની ઉપર અને પોતાના આવેશથી બગડેલું પોતાનું કામ એ પોતાને ખબર પડવી જોઈએ કે મેં ગુસ્સો કર્યો તો આટલું કામ બગડ્યું. તાત્પર્ય કે માણસને આત્મનિરીક્ષણ કરતા આવડ્યું. કે મેં શા માટે ગુસ્સો કર્યો, આજે ગુસ્સો કર્યો એનાથી કેટલું કામ બગડ્યું મારું, તપાસ. એક વખત માણસને આવો સ્વભાવ પડે કે પોતાને થયેલું, પોતાની જાતનું, પોતાના વડે થયેલા નુકસાનને તપાસવા બેસે ને તો એક દિવસ એવો આવશે એ પોતાની જાતને તપાસતા તપાસતા પોતાના આત્મા સુધી પહોંચી શકે. પણ અભ્યાસ તે ઉપર જીવનમાંથી ખોટું ક્યાં છે એ જોતા આવડશે. આપણી બીજાને માટે નહીં, બીજાનું ખોટું તો બહુ દેખાતું હોય છે દરેક માણસ, કોઈ બાકી નહીં હોય. પણ પોતાનું ખોટું માણસને નહીં દેખાય એ બાબતમાં આધળો હોય છે. જ્યારે પોતાની જાત તરફ જોવાનું હોય, કોઈ કે જોતો ખરો તારી તરફ કે તું શું મને જોવડાવું છું, આમ તરત આવેશમાં આવી જશે. પણ જો માણસ અહંકાર છોડી દઈને, આવેશ છોડી દઈને પોતાની જાત સામે જોતા શીખે, શાંતિથી શીતળ સ્વભાવ જેને કહેવાય, તો એ પોતાના આત્મા સુધી પહોંચી. એકવાર વિકૃતિઓ સુધી પહોંચો, તમારી વિકૃતિઓ પાસે સમીપ નજીક જવાનો પ્રયત્ન કરો, ટેવ પાડો. અને વિકૃતિઓ જ્યાં સાફ થઈ જશે ને પછી અંદર જવાનું મન થશે કે લાય આ તો સરસ સાફ થઈ ગયો, હવે અહીંયા રહું. તે વિકૃતિઓ હટ્યા પછી અંદર જઈશું એટલે પછી એમાંથી વધારે ઊંડા હવે શું હશે, આની અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થશે. અને એમ કરતા વિકૃતિઓ બહાર નીકળ્યા પછી તમે સાત્વિકતા અને જે કંઈ સાચું છે એના પોતાના ની અંદર ઉતર્યા કરશો તો એક દિવસ પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચવાની અંદર ભાર નહીં લાગે. એટલા માટે કહ્યું શીતળ સ્વભાવ. શીતળ સ્વભાવનો અર્થ એ છે કે બીજાના ગુણદોષ જોઈને આવેશમાં ન આવી જવું, અને બીજી કોઈ વ્યક્તિ આપણા અપરાધ શોધે, આપણી કોઈ ખામી કાઢે ત્યારે અકળાવું, ગુસ્સે ના થવું, સમદ્રષ્ટિ ને શીતળ સ્વભાવ, આનું નામ શીતળ સ્વભાવ. નો ધાય સેલ્ફ. પહેલા તમે તમારી જાતને ઓળખો, બીજાને પછી ઓળખો. પણ માણસ દુનિયાને ઓળખવા નીકળતો હોય છે અને પોતાની જાતને જ નથી ઓળખી શકતો કે હું કેવો છું, મારો સ્વભાવ કેવો છે, મારું વર્તન કેવું છે, મારી દ્રષ્ટિ કેવી છે, મારું બોલવાનું કેવું છે. કોઈ માણસ નહીં તપાસ. પણ જે સજ્જન માણસ છે, જે મહાપુરુષ છે, જેને આ સમાજે કંઈક મોભો આપ્યો છે, આદર આપ્યો છે, એવી વ્યક્તિ હંમેશા પોતાનું આત્મચિંતન કરતી, અને આત્મચિંતન કર્યા પછી આત્મમંથન તરફ જશો ને તો અવશ્ય આપણે સાધક તરીકે આપણા સ્વસ્વરૂપની સુધી પહોંચવાની અંદર આપણે સરળતા મેળવી શકીશું. શીતળ સ્વભાવ, સમદ્રષ્ટિ એ જીવનની અંદર આ બે બાબતો અમૂલ્ય છે ને, રત્નો છે. આપણો મહારાજે આપેલું વેદ વાક્ય છે, આ દરેક વ્યક્તિ સ્વીકારશે કે નહીં, સાંભળશે. શીતળ સ્વભાવ, સમદ્રષ્ટિ બહુ સારી વાત. આવો સદગુણ જેનામાં પડેલો હોય એ તો મહાપુરુષ કહેવાય. તો આપણને તો ગુરુ મહારાજ આદેશ કરે છે કે આ હોવું જ જોઈએ, સમદ્રષ્ટિ હોવી જોઈએ, સ્વભાવ પણ શીતળ હોવો જોઈએ. એ શીતળતા જીવનને ટાળક આપશે. સ્વભાવની શીતળતા પોતાને તો શીતળતા આપશે, ટાળક આપશે તો આપશે, આખા પરિવારને ટાળકતા આપશે. એટલું જ નહીં, જો તમારામાં સમદ્રષ્ટિને શીતળ સ્વભાવ હશે ને તો તમે આખા સમાજને શાંતિ આપી શકશો, એને શીતળતા આપી શકશો. તમારા આમ એકની અંદર જો એ સ્થિરતા હશે, અંતર્મુખતા હશે, સ્વભાવની શીતળતા હશે ને તો લાખો નહીં, કરોડો, હજારો માણસને તમે શાંતિ ને શીતળતા આપી શકશો. ભગવાન બુદ્ધ એક શીતળતા પ્રાપ્ત કરી વિશ્વના માનવ માત્રને આપી. એક કૃષ્ણએ, કૃષ્ણના જીવનને જુઓ, સંઘર્ષવાળું પણ છે, છતાંય એના આદેશની અંદર, એના બોધની અંદર એટલી ઊંચામાં ઊંચી શીતળતા છે એટલી બીજે નહીં મળે. કેટલી બધી ઉડાણની શીતળતા આપી દીધી છે, જેને એસીની અંદર બેસી જાવ એટલી ઠંડક નહીં. કદાચ તમે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ પહોંચી ગયા હો, અરે ડીપ ફ્રીઝરની અંદર બેસી ગયા હો, ત્યાં જેટલી ટાઢક હોય એટલી ટાઢક એ ઉડાણની અંદર રહેલી છે. અને એ ઉડાણની ટાઢક આપણે પણ એના ઉપભોક્તા થઈ શકીએ, પ્રાપ્ત કરી શકીએ. એટલી ગહેરાઈ, એટલું ઊંડાણ આપણા સ્વભાવની અંદર, આપણા સ્વભાવની શીતળતાની અંદર આવતી. તો આપણે સ્વયં તો ખરા, બીજા ઘણા દજાયેલા અને તાપે બળતાને આપણે ટાળક પાડી શકીએ. એક મહાપુરુષ જુઓ, એક વિભૂતિ સંતરામ મહારાજ થઈ ગયા, આજે હજારો ને લાખોને શીતળતાને ટાળક આપી શકે છે એક મહાપુરુષ. પણ એની કેટલી ઊંડાઈ છે, એની ગહેરાઈ કેટલી છે એની પર આધાર. તો એ દ્રષ્ટિ એવી હોય કે એની એની સામે નજર પડે ને એની સાથે પેલાને એમ થાય, ઓહો, આજે મને દ્રષ્ટિ પ્રસાદ મળ્યો, મારી પર કૃપા આવી, મને અમિદ્રષ્ટિ મળી, એને સંતોષ. સમદ્રષ્ટિ, દ્રષ્ટિમાં પણ એટલી શીતળતા હોવી જોઈએ, એટલી સમાનતા હોવી જોઈએ કે સામી વ્યક્તિને દ્રષ્ટિ મળે ને એને એમ થાય, હાશ, આજે કોઈ મહાપુરુષની દ્રષ્ટિ મને મળી, પ્રસાદ, કૃતકૃત્ય થાય. રમણ મહર્ષિ એક વર્તમાન યુગની એક ઋષિ વિભૂતિ હતી અને એના આંગણાની અંદર ઘણા બધા વિદ્વાનો, સંતો, બુદ્ધિશાળીઓ, ભણેલા વિદેશીઓ પણ આવીને બેસતા અને મહર્ષિ આવીને પોતાના એક આસન ઉપર, એક વૃક્ષ વૃક્ષ નીચે એક ચોતરો લીપેલો, એની ઉપર એક નાનું આસન, એ સમય થાય એટલે આવીને બેસે. તે પેલા આવનાર માણસો આમ આસન મૂક્યા હોય, ક્રમબદ્ધ શિસ્તથી બેસી જાય. મહર્ષિ આવે એટલે થોડી વાર આંખ બંધ કરીને બેઠેલા હોય, પછી સામે બેઠેલા દરેકને આમ એક એક દ્રષ્ટિ આપે અને એક ક્ષણ બે ક્ષણ બે પાંચ સેકન્ડ અને જે દ્રષ્ટિ મળે ને એની સાથે જ એના એના જે સંશયો હોય એની શંકા હોય એની સમસ્યા હોય એના પ્રશ્ન એ બધા આપોઆપ શાંત થઈ જાય. એમ દરેકે દરેક બેઠેલી એ વ્યક્તિને પોતાની દ્રષ્ટિ આપે પણ એ દ્રષ્ટિની અંદર આટલી શક્તિ. પોલ બ્રન્ટન લખે છે એના માટે અમેરિકન પત્રકાર જર્નાલિસ્ટ હતો એને આ થયેલો અનુભવ એને લખેલું છે. એટલે મહાપુરુષોની દ્રષ્ટિમાં શું હોય છે અને મહાપુરુષો જે આદેશ કરે છે એ આદેશ આપણા સૌના એક ઉત્કર્ષને માટે છે, આત્મોન્નતિને માટે. મહારાજે કહ્યું સમદ્રષ્ટિને શીતળ સ્વભાવ, કોઈ દિવસ દ્રષ્ટિભેદ ન થવો જોઈએ. અરે એવા સિદ્ધ મહાપુરુષો હોય છે કે જેણે પોતે આત્મસ્થ થઈ ગયા પછીથી શારીરિક ભાવ આ સ્ત્રી છે કે આ પુરુષ છે એ ભેદ પણ નથી રહેતો. સમદ્રષ્ટિ માત્ર એક એની અંદર ચેતના વસેલી છે અને બાકી શરીર તો બધી પ્રકૃતિઓ છે. આ ઊંચામાં ઊંચી અવસ્થા સમદ્રષ્ટિની, કે આ પુરુષ શરીર છે કે આ સ્ત્રી શરીર છે એ કોઈ પણ જાતનો ભેદ એની દ્રષ્ટિમાં ના. આ ઊંચામાં ઊંચી અવસ્થા. અને દ્રષ્ટિ કેવી?